તારીખ 25/10/1997 ડાયરીના બોલ નંબર 228 ઉપર ભુજભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 132
પર્યાય બુદ્ધિને તીવ્ર કરે છે અર્થાત દર્શન મોહને તીવ્ર કરે છે પર્યાયમાં સંતુષ્ટ પણ હોય છે શું કોઈ પણ આપણે કામ કર્યું અથવા પરિણામ થયા અને સંતોષ થયો ખાસ કરીને કોઈ પણ ધાર્મિક પરિણામ થયા એમાં જે સંતોષ થયો સ્વાધ્યાય કર્યો સત્સંગ કર્યો કાંઈ બી પૂજા ભક્તિ કરી કોઈ પણ જાતિ દર્શન મોહને તીવ્ર કરે છે અથવા પર્યાય બુદ્ધિને દ્રઢ કરે છે સંતોષ એક બીજી છેતરામણી રીતે એવી રીતે થાય છે ત્યાં સુધા સંતોષના ભાવ ન થાય પણ ગણતરી કરાય મેં આટલું કર્યું મેં આટલું કર્યું એ પણ એક સંતોષનો પ્રકાર છે એની ગણના થાય એની મુખ્યતા આવે એ પણ પર્યાય બુદ્ધિને દર્શન નિયતિ પ્રકારે છે તેથી કોઈ પણ પ્રકારમાં તેમ થવા યોગ્ય નથી અથવા મુમુક્ષુ જીવે તે પ્રત્યે જાગૃત રહેવું આવશ્યક છે કે આ પ્રકારે પોતાનું દર્શન ન વધે એના માટે જાગૃતિ આપવી જોઈએ કારણ કે જ્યાં સુધી પર્યાયમાં ઠીકપણું રહે ત્યાં સુધી સ્વભાવને અવલંબી શકાય નહીં પર્યાયની દિશા બહારની છે સ્વભાવની દિશા અંદરની છે એટલે વિરુદ્ધ દિશામાં છે બે પર્યાય તત્વ જ બાહ્ય તત્વ છે અને સ્વભાવ તત્વ છે એ અંતર તત્વ છે અંદર ને બહાર વિરુદ્ધ દિશા છે એક બાજુ જો આગળ વધો એટલે બીજી બાજુથી દૂર જાઓ તમે એક બાજુ આગળ વધો એટલે બીજી બાજુથી દૂર જાઓ છો જ્યાં સુધી પર્યાયમાં ઠીકમણું રહે ત્યાં સુધી સ્વભાવને અવલંબી શકે નહીં તેથી કોઈ પણ પર્યાયમાં અટકવું નહીં તેવી સત્પુરુષની શિખામણ છે અથવા આજ્ઞા છે કોઈ પર્યાયમાં અટકવા જેવું નથી એટલા માટે પૂર્ણતાનું લક્ષ્ય બંધાયું છે જ્ઞાનીઓએ કે પૂર્ણ પર્યાય ન થાય ત્યાં સુધી તારે કાંઈ અટકવાનો સવાલ ઊભો જ ન થવો જોઈએ 12મા ગુણ સ્થાન સુધી અનંતમાં ભાગે છે અનંતમાં ભાગે જ્ઞાન અનંતમાં ભાગે દર્શન અનંતમાં ભાગે સુખ અનંતમાં ભાગે પુરુષાર્થ અનંત ચતુષ્ટય જે પ્રગટવાના છે એથી અનંતમાં ભાગે 12મા ગુણ સ્થાને હોય છે હજી તો ચોથાનું ઠેકાણું નથી મુમુક્ષુતાનું ઠેકાણું નથી ત્યાં પર્યાયમાં સંતુષ્ટ થાય પર્યાય એને પૂર્ણતાનું લક્ષ નથી પૂર્ણતાનું લક્ષ હોય સંતુષ્ટ થાય નહીં કે ગણે નહીં ઠીક લાગે ચાલ આટલું તો કર્યું આટલું તો થયું શું પેલા નહોતું થતું હવે થાય છે કઈ ને કઈ ગણતરી શરૂ કરી દે છે પહેલાં મને આટલું આ રીતે નહોતું થતું હવે આ બરાબર ઠીક થવા માંડ્યું આટલું એમ ગણવા ગણવા માંડે હે થતું બંધ થાય પાછો હાલવા પાછળ પાછળ જવા માંડે અમુક ઉદય પહેલાં આવતો હતો ત્યારે રસ પડતો હતો હવે મને એ ઉદયમાં આમ નથી થતું પેલા આમ થતું હતું, હવે આમ નથી થતું, પેલા આમ થતું હતું, હવે આમ નથી થતું, એ ગણવાની ના પાડીશ. તને ખ્યાલ આવે જુદી વાત છે, જ્ઞાન છે એટલે ખ્યાલમાં આવશે એ બીજી વાત છે, પણ એ ગણના પાત્ર નથી એમ સાથે સાથે ખ્યાલમાં આવવું જોઈએ. એ ગણના પાત્ર નથી, નહીતર પર્યાય બુદ્ધિને તીવ્ર કરે છે, દર્શન મોને તીવ્ર કરે છે. આમ જીવ ક્યાં ભૂલ કરીને દર્શન મોને તીવ્ર કરે છે એ પોતાને ખ્યાલ નથી રહેતો લગભગ, અને પછી દર્શનમાં મળતો નથી, પ્રોબ્લેમ ઉભો રહે છે. પણ ઉભો રહ્યાનું કારણ છે કે દર્શનમાં તો ક્યાં વધારી દે છે તને ખબર નથી, જે વસ્તુ કાઢવાની છે એને વધારે છો, જે વસ્તુ ખલાસ કરવાની છે એને બદલે તું એને ભેગી કરે છે, એવું થાય છે. આ તો પર્યાયમાં સંતુષ્ટ પણ ભાવવાસનમાં ક્યાં, પૂર્ણતાનું લક્ષ્ય યથાર્થ બંધાણું હોય એટલે આવે જ નહીં. પૂર્ણતાનું લક્ષ તો પહેલા થાય છે, વેદના અને નિરસપણો વિરક્તિ બે બરાબર પર્યાપ્ત માત્રામાં થાય એટલે સીધું લક્ષ બંધાય. પરિભ્રમણની ચિંતના વેદના અને તેથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય એ પર્યાપ્ત માત્રામાં આવે એટલે સીધું પૂર્ણતાનું લક્ષ બંધાય, પછી કોઈ કોઈ પર્યાયની ગણતરી ન કરે. પરિભ્રમણનો છેદ ક્યારે થવાનો, જ્યારે સ્વાનુભવ થશે ત્યારે, ત્યાં સુધી તો પરિભ્રમણનો છેદ થવાનો નથી. તો તું રોયો શેના માટે, પરિભ્રમણનો ઊભું છે એના માટે, પછી પરિભ્રમણનો છેદ થયો નથી તો એ પહેલાં તું ક્યાં રાજી થવા માંડ્યો, અને રાજી થવા માંડ્યો તો રોયો તો શું કરવા, પરિભ્રમણ માટે તું રોયો બરાબર, હજી એનો છેદ તો કર્યો નથી સ્વાનુભવ પ્રગટ કરીને, તો એ પેલા વચ્ચેની પર્યાયોમાં ક્યાં તું રાજી થવા માંડ્યો, જે પરિભ્રમણનો છેદ તો થયો જ નથી. હવે જયારે પરિભ્રમણનો છેદ થઈને સ્વાનુભવ પ્રગટ થશે ત્યારે દ્રવદ્રષ્ટિ થશે, દ્રવદ્રષ્ટિમાં પર્યાય નગણ્ય છે, દ્રવદ્રષ્ટિમાં પર્યાય દ્રષ્ટિનો છેદ બોલી ગયો, ભાવના આવે દ્રષ્ટિ ન થાય, ઉપર ઉપરની અધ્યાત્મ પર્યાયોની ભાવના આવે, સમ્યક દર્શન થાય અને મુનિપણાની ભાવના આવે, મુનિને કેવળ જ્ઞાન થવાની ભાવના આવે, એ ભાવનાનો વિષય છે, દ્રષ્ટિનો વિષય નથી. ભાવના ભાવનાની જગ્યાએ કામ કરે છે, દ્રષ્ટિ દ્રષ્ટિની જગ્યાએ કામ કરે એમ છે. ક્યાંય નહીં આવવું જોઈએ, પૂર્ણતાના લક્ષ પછી અવલોકન શરૂ થવાનું, આવવું જ ન જોઈએ. ભલે પૂર્ણતાનું લક્ષ બંધાણું ન હોય તો પણ સત્સંગમાં બૌદ્ધિક સ્તરે આ વાત સમજ્યા હોય તો પણ એની જાગૃતિ રહેવી જોઈએ કે મારે કોઈ પર્યાયમાં સંતુષ્ટ થવાનું નથી, કે કોઈ પર્યાયની હું ગણના કરું તો એ મારી ભૂલ છે, એમ બરાબર સમજણમાં તો ચોખ્ખો હોવું જોઈએ, તો ભૂલ પકડાય, મિત્ર ભૂલે નહીં પકડાય, એમને ભૂલમાં ભૂલમાં આવેલો જશે એવું બનશે. મુમુક્ષુ જીવને તત્વ વિચારની ભૂમિકામાં પણ ઉદય કાળે પારમાર્થિક નય વિચાર માત્ર વિકલ્પથી સમાધાન રહેતા જો સંતુષ્ટપણું રહે અને મંદ કષાય થતા પર્યાયમાં સંતુષ્ટપણું આવે તો અટક થઈને દર્શનનો વૃદ્ધિગત થાય. બે પ્રકાર છે મુમુક્ષુની ભૂમિકામાં, એક તો તત્વ વિચાર કરતા સમાધાન રહે, તત્વ વિચાર થી સમાધાન આવે તો એમાં સંતુષ્ટ ન થવું. જેમ કે પહેલા ઉદયકાળે સમાધાન નહોતું આવતું અને કસાય તીવ્ર થઈ જતો હતો, હવે ઉદયકાળે સમાધાન આવવા માંડ્યું નહીં વિચારપૂર્વક કે ગમે એ રીતે. હા, એમ તો એમાં શું છે કે એમાં મુખ્ય પર્યાયાર્થિક હોય છે, હું મૂકશું ને તો એટલે એનાથી એને સમાધાન આવે છે, તો એ અટકે છે અને દર્શનમાં વધારે છે. અથવા કસાય કરવા જેવો નથી ઉદયકાળે, શું અને મંદ કસાય રહીએ તો મંદ કસાય રહીએ સારું છે, પણ સંતુષ્ટ રહેવું તે સારું નથી. ફરીને ઉદયમાં તીવ્ર કસાય કરવાનો કોઈ અહીંયા ઉપદેશ નથી, મંદ કસાય રહીએ સારું છે પણ એમાં સંતુષ્ટ થવું તે સારું નથી. અથવા એ મંદ કસાય મને રહ્યો એવી ગણતરી કરવી તે સારું નથી. ગણતરીમાં આવ્યો એટલે પછી દર્શન ન વધારે, પર્યાય બુદ્ધિ તીવ્ર થઈ એમ ડગલે ને પગલે દર્શનમાં ક્યાં વધે છે એની જાગૃતિ આવવી જોઈએ. એટલે એના એના ઉપર આખો પ્રયોજન સિદ્ધિનો આર્ટિકલ એના ઉપર જ છે. મુકશું ને ક્યાં ક્યાં દર્શનમાં વધી જાય, કેમ કરતા દર્શનમાં વધી જાય અને વધે ત્યારે કેમ ન વધે એના માટેનું સોલ્યુશન શું, એ બધું ત્યાં લીધું છે. અહીં આપણે એક વાત ચાલે છે કે તત્વ વિચારની ભૂમિકા વાળો છે મુમુક્ષુ, શું ઉદયકાળે એને તત્વ વિચારથી અમુક નહીંથી સમાધાન આવે છે, સમાધાન કરી શકે છે. પહેલાં મૂંઝાતો હતો, હવે નથી મૂંઝાતો, સમાધાન કરી લે છે. પણ એમાં સમાધાન કરે એનો વાંધો નથી, સંતુષ્ટ થાય એનો વાંધો છે. એમ કશાય તીવ્ર ન થાય ને કશાય મંદ રહે એનો વાંધો નથી, પણ એમાં સંતુષ્ટ થાય એ વાંધો છે. ખરેખર તો મુમુક્ષુ ક્યારે ગણાય, પૂર્ણતાનું લક્ષ્ય બંધાય ત્યારે, ત્યાં સુધી નહીં. કેમ કે મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છાવાન, મુમુક્ષુ નો શબ્દાર્થ જ એવો છે, મોક્ષની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે એને કહીએ મુમુક્ષુ, મુક્ત થવાની ઈચ્છાવાળાને મુમુક્ષુ કહે છે. એ તો પૂર્ણતાના લક્ષ્યમાં જ આવે છે, ત્યાં સુધી તો આવતું નથી. ત્યાં સુધી બધા કહેવા માત્ર મુમુક્ષુ છે, સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, દર્શન પૂજન કરે, ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાય છે, ટ્રેડિશનલી મુમુક્ષુ ગણાય છે. હા, ગણવાનો એક રિવાજ થઈ ગયો, ટ્રેડિશન થઈ ગઈ. શું તેથી તેવા પ્રકારમાં વિચારથી સમાધાન થતા સ્વભાવલક્ષી પ્રયત્ન થવા યોગ્ય છે, જેથી પુરુષાર્થ ધર્મ પ્રગટે. શું કહેવું છે કે એવી રીતે સમાધાન થાય તો પછી આગળ શું ચાલ્યું, સમાધાન થઈને અટકી ગયો તો ગણતરી કરીને તો ખલાસ. એ સમાધાન થતા સ્વભાવલક્ષી પુરુષાર્થ આવવો જોઈએ. કેમ એમાં આમાં આમ લીધું કે ઓલું પર્યાયલક્ષી સમાધાન થાય છે, જે સમાધાન થાય છે એ પર્યાયના લક્ષ્યને કારણે થાય છે. જેમ કે કોઈ ઉદય આવ્યો, ઉદયમાં તમે સમાધાન કર્યું તમારી સમજણને લાગુ કરીને, હા ઠીક વાત છે, પણ જો સંતુષ્ટ પણ આવ્યો તો વળી ગડબડ કરી ત્યાં ત્યાં, સમાધાન કર્યું પછી સાથે સાથે ગડબડ કરી લીધી. એટલે જો તમને સમાધાન થયું, તું તો પર્યાયલક્ષી સમાધાન થયું, પર્યાયમાં આમ ચાલો સરખું થઈ ગયું, મૂંઝવણ ન થઈ કે કોઈ પણ પ્રકારની અંદર ગડબડ ન ઊભી થઈ, આકુલતા ન થઈ, સમાધાન થઈ ગયું, શાંતિ રહી ગઈ. શું સમાધાન થયું પછી સ્વભાવ લક્ષી પ્રયત્ન કરવો જોઈએ, મારું સ્વરૂપ કેવું એ બાજુ જીવવું જોઈએ. સમાધાન થયા પછી સ્વરૂપ સાથે અનુસંધાન કરવું પરિણમનમાં. એટલે આખી લાઈન ફરી જશે, વિચારની તત્વ વિચારની આખી લાઈન ફરી જશે. હા, સ્વભાવલક્ષી પ્રયત્ન થવા યોગ્ય છે જેથી પુરુષાર્થ પ્રગટે. આમાં શું છે કે જે પોતાનો સ્વભાવ છે એને ભૂલવો નહીં, એમ કહેવું છે. હું આત્મા છું એ ભૂલવાનું નથી, તો જ પર્યાયની મુખ્યતા ન રહે. સમજણથી પણ એટલું જ આવ્યું છે ને કે મારો આત્મા છે એ પરમાત્મા તત્વ છે, તો પરમાત્મા તત્વ છે એ બાજુ પછી વળી જવું જોઈએ. તત્વ તત્વ વિચારમાં પણ એ બાજુ વળી જવું જોઈએ, એમ કેવું છે. નહીતર શું થશે તમને, કે પર્યાયની ગઢમથલ ચાલુ ને ચાલુ રહેશે, પર્યાયની ગઢમથલ ચાલુ ને ચાલુ રહેશે. અલ્ટિમેટલી પર્યાય બુદ્ધિ તો છોડવાની છે, પણ વચ્ચે આ પરિણમનનો વિષય છે એ આવ્યા વગર રહીએ નહીં, કેમ કે ગડબડ બધી પરિણમનમાં છે. ગડબડ જ ન સમજાય તો ગડબડ મટવાનો કોઈ ઉપાય જ નથી. ગડબડ સમજાય પછી શું સુધાર છે એ એનો એક જ ઉપાય છે કે તમે મૂળમાં જાઓ. મૂળ છે એ પરમાત્મા તત્વ છે, પોતાનું પરમ સ્વરૂપ છે, એની મુખ્યતામાં જ જે સુધાર થવાનો તે યથાર્થ રીતે સુધાર થવાનો, એમ છે. હા, એ મુખ્ય રહેવું જોઈએ કે હું એક આત્મા છું. શું લક્ષમાં રહેવું જોઈએ. શું એક વાત લક્ષમાં રહીએ એનો ફરક છે, સ્મરણનું તો વિસ્મરણ થઈ જાય, લક્ષમાં રહેવું જોઈએ. એટલે આમાં શું છે, સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ્ય છે તો એમાં સ્વરૂપની ખોજ આવે, તો એ ખોજમાં ખોવાવો જોઈએ. તો પછી એ સ્ટેજે તો તમારે પર્યાયની ગણતરી નહીં થાય, કેમ કે પૂર્ણતાનું લક્ષ્ય થયું છે, પછી તમને સ્વભાવની ખોજ ચાલે છે. અહીંયા તો પર્ટિક્યુલર પોઈન્ટ શું લીધો છે કે જ્યારે તમને સમાધાન આવે છે ત્યારે શું કરવું. મુદ્દો ચર્ચામાં શું, એજન્ડા ઉપર શું છે કે તમને કોઈ ઉદય આવે છે, ઉદયની અંદર તમે સમાધાન કરો છો. મોટાભાગના મુમુક્ષુ તો ખેંચાઈ જાય છે, એ તો ગયા, જે ખેંચાઈ ગયા એ તો નુકસાન કરી બેઠા, તો હાથમાંથી કાચનું વાસણ પડ્યું ને કટકા થઈ ગયા, એ થઈ ગયા. પછી આ સરખી રીતે પકડ્યો તો સારું હતું, ન પડે તો ન તૂટત, એ સમજણ પછી પાછળની કંઈ કામની નથી. કેમ કે તો તૂટી ગયા પછીની વાત છે. આ તો શું છે, જીવનની જાગૃતિ છે. અને એવી સરસ જાગૃતિ છે કે સમાધાન લઈ લે છે અને કશાય તીવ્ર નથી થતો. શું મંદ કશાય રહી જાય છે જાગૃતિના કારણે. એને કઈ ગણના ન થવી જોઈએ એ વાતને. સંતુષ્ટ પણ કે ગણના ના આવવી જોઈએ. પહેલા તો કશાય કે ગડબડ થવી ન જોઈએ, ને ગડબડ ન થઈ તો એની ગણના આવવી ન જોઈએ, સંતુષ્ટ પણ ન આવવું જોઈએ. સમાધાન આવે બરાબર યથાર્થપણે તો સ્વભાવ લક્ષી થોડો પુરુષાર્થ ને પ્રયત્ન ચાલવો જોઈએ. આગળના સ્ટેજનો જ વિષય છે. આમ તો હું એક આત્મા છું, મારા સ્વભાવ સાથે આને શું, એટલું પર્યાય લક્ષી સમાધાન નહીં. પછી ત્યાં સુધી જો પહોંચી ગયો કે પર્યાયમાં ગડબડ ન થઈ શું અને સમાધાન આવ્યું તો સ્વભાવ બાજુ ખેંચાણ વળવું જોઈએ પાછું આગળ વધવા માટે. એટલે આમાં એ બે વાત લીધી છે કે સ્વભાવ સમાધાન થતાં, વિચારથી સમાધાન થતાં સ્વભાવ લક્ષણી પ્રયત્ન થવા યોગ્ય છે કે જેથી પુરુષાર્થ ધર્મ પ્રગટે અને કંઈક જોર આવે. આત્માને લક્ષમાં લઈને કંઈક જોર આવે એવા પ્રકારમાં આવવું જોઈએ. ઉક્ત સમાધાન અથવા તત્વ વિચારણા એમાં કોઈ પણ પ્રકારના કોઈ પણ પ્રકાર સમયે ઉદયમાં સમાધાન કર્યું હોય કે તત્વ વિચાર તમારા ચાલતા હોય, સ્વભાવ પ્રત્યે પુરુષાર્થ અને સ્વભાવનું લક્ષ રહેવું જોઈએ, રહેવું જ જોઈએ. કાંઈ એની ખોજમાં જીવી જવું જોઈએ, તત્વ વિચારણામાં એની ખોજમાં ચાલ્યું જવું જોઈએ. કાંઈ એને લક્ષમાં લઈને વિચારથી એની મુખ્યતામાં આવવું જોઈએ, એના ઉપર જરા ભેંસ આવવી જોઈએ. નહીં તો શું થશે, જો એમ ન થાય તો પ્રયાસ વિનાનું જે પરિણમન અથવા લક્ષ વિનાનું જે પરિણમન, સ્વભાવના પ્રયાસ વિનાનું પરિણમન અથવા સ્વરૂપના લક્ષ વિનાનું જે પરિણમન, એ પરિણમનને સાધન માનવાની ભૂલ થવાની પૂરી સંભાવના છે. ત્યાં સાધનની ભૂલ બીજી ઉભી થશે. આ કેવું ઝીણું છે. પરિણમન સાધન છે, પણ કયું પરિણમન સાધન છે? સાધ્ય લક્ષી હોય તે. કેમ કે સાધ્ય સાધન અપેક્ષિત છે. સાધનની અપેક્ષા કોની સાથે? સાધ્ય સાથે. જો સાધ્યના લક્ષમાં ન હોય તો સાધન છે નું. સાધન વગરનું જે પરિણમન છે એને સાધન માન્યું, જે સાધન નથી સાધ્ય વગરનું છે એને સાધન માન્યું, તો પછી નવી ભૂલ થઈ. ડગલે ને પગલે ક્યાં ભૂલે ખબર ન પડે. સાધનની ભૂલ હોય ત્યાં ઈષ્ટ સાધન સાધ્ય સધાતું જ નથી. જ્યાં સાધનની ભૂલ થાય ત્યાં ખરેખર જે સાધ્ય કરવું છે એ સધાવાનું નથી. અને એ સિદ્ધાંત તો ત્રણે કાળે અફર છે. કેમ કે સાધનનો સંબંધ સાધ્ય સાથે છે, સાધનની અપેક્ષા સાધ્ય વગર નિરપેક્ષ સાધન છે જ નહીં, એનું અનુસંધાન સાધ્ય સાથે છે. એટલે જે પરિણામને તમે સાધન માનો ત્યારે તમારે સાધ્યને ચેક કરી લેવું જોઈએ, નહીતર સાધન માનવાની ભૂલ બુદ્ધિપૂર્વક નહીં થઈ જશે. એ સીધો દર્શનમાં તીવ્ર થયો, સીધી પર્યાય બુદ્ધિ તીવ્ર થવાની, એવું છે. કેટલું અંદર ચોખ્ખું હોવું જોઈએ, જેને પોતાનું કામ કરવું છે એને અંદરમાં કેટલી સાવધાની ને કેટલું ચોખ્ખું હોવું જોઈએ. ખાસ કરીને દર્શન મોહ ક્યાંય ન વધે. આપણે જે રસ્તે જવું છે અને એ રસ્તે જેટલા ટર્ન આવે છે એ બધા ટર્નને અંદર દર્શન મોહની જગ્યાએ રેડ લાઇટ હોવી જોઈએ, લાલ બત્તી. આપણે હિલ સ્ટેશન ઉપર ચડીએ છીએ, આમ આમ ચડવું પડે છે. કેવી રીતે ચડવાનું આવે છે? આમ આમ ચડવું પડે છે ને. હવે જ્યાં જ્યાં ટર્ન આવે છે ત્યાં ઓલા પથ્થર વ્હાઈટ રંગી નાખે છે કે નહીં લોકો? જ્યાં જ્યાં તમારી ગાડી સ્લીપ થાય તો નીચે જાય, ન જાય એટલા માટે ત્યાં પથ્થર આડા અથવા દિવાલ કરી નાખે, ત્યાં પથરા ખોડી નાખે અને એને સફેદ રંગી નાખે છે. રાત્રે પણ ક્યાંય વાહન ચાલે તો એને સફેદ પથ્થર દેખાય જુદો પડીને. અંધારામાં અંધારું કાળું છે એટલે ઓપોઝિટ કલર સફેદ છે એનો. એમ આમાં પણ ટર્ન તમારે ઘણા લેવા પડે છે, એક ભૂમિકા પછી બીજી ભૂમિકા પછી ત્રીજી ભૂમિકા પછી ઉપર ઉપરની ભૂમિકામાં તો આવવાનું છે. બધી ભૂમિકા દર્શનમોહને ગાળવા માટેની છે. પણ ક્યાંક દર્શનમોહ વધે એવી પણ પરિસ્થિતિ બની જાય છે તો એના માટે રેડ લાઇટ લાલ બત્તી ત્યાં મૂકેલી હોવી જોઈએ. ક્યાંય દર્શનમાં વધવાનો જોઈએ. એટલે પાદરી પાટી એટલા માટે આપણે જે લાઈન ચોકઆઉટ કરી એમાં લીધી કે જેવું તમને વેદના આવી, વૈરાગ્ય આવ્યો સંસાર ઉપર કે આ સંસાર કોઈ પણ ભોગે ઉપાસવા જેવો નથી, અનંત દુઃખનો દરિયો છે એમાં હવે ડૂબવું નથી, પછી પૂર્ણ શુદ્ધિ મુક્ત થવું જ છે અને શીઘ્રપણે થવું છે, એટલે જ્યાં નુકસાન થાય છે એવું જે પરિણામ અને એનું અવલોકન ચાલુ થવાનું, અને એ અવલોકનની અંદર સ્વભાવની ખોજ પણ ચાલુ થવાની. આ બે મુદ્દા ચાલુ થવાના. દોષને અપક્ષપાતપણે જોતા નિર્મળતા આવે તો સ્વભાવની ખોજ, નિર્મળ એવા સ્વભાવની, સંપૂર્ણ નિર્મળ એવા સ્વભાવની ખોજ ચાલવી જોઈએ. એની ખોજમાં ચડી ગયો તો ક્યાંય પાછો એ પર્યાયમાં એને કાંઈ ધ્યાન જ નહીં રહે, કેમ કે એ સ્વભાવને ગોતે છે. હવે બધા ઉદય માત્ર ગૌણ થઈ જશે. ઓટોમેટિક જ સીધી લાઈન ઉપર હાલ્યા ગયા એટલે વાંધો ન આવે. જરાક રોકાણા અટકા વાર લાગે ને થોડુંક જાગૃતિમાં આવી જવું પડે. સ્વરૂપ શું? અહીંયા સ્વરૂપ સમજવા તો મળ્યું છે ને, લક્ષ્મણ ભલે નથી, સ્વરૂપ શું? અહીંયાથી લાઈન પકડવી જોઈએ. બાકી સીધો સીધો જ ચાલી ગયો, એ તો સડસડાટ કામ કરી લેવાનો. એ જે સ્વભાવની ખોજમાં ખોવાણો, એ ગોતી કાઢશે સ્વભાવને. અને એ સ્વભાવને ગોતવા નીકળ્યો એને દરિયામાં ડૂબકી મારી ઊંડે 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 હેલો ગયો, એ તળિયે પહોંચી જવાનો. તો એ ક્યાંય એને એને કાંઈ કોઈ વસ્તુ નડવાનો સવાલ નથી. આ તો અનેક પ્રકારની યોગ્યતા અયોગ્યતાનું જ્યાં મિશ્રણ થાય છે ત્યાં ક્યાં લાલબત્તી છે ધ્યાન રાખવાનું. ક્યાંય પણ દર્શનમાં વધવો ન જોઈએ. એટલે જે દર્શનમાં પ્રયોજન સિદ્ધિનો આર્ટિકલ છે એમાં એવી રીતે લીધું છે કે શરૂઆતનામાં મોક્ષને શું થાય, દર્શનમાં ક્યાં વધે, આગળ વધેલાને દર્શનમાં ક્યાં વધે, એમ ઠેર સુધી ઉપર ઉપરના સ્ટેજમાં લેતા ગયા છે બધે કે ક્યાં ક્યાં લાલબત્તી મૂકવી છે. બધો આખો એ પ્રકારની જ સંકલના લીધી છે એની અંદર ઉપર ઉપરના સ્ટેજની. એટલે કોઈ વાર ધ્યાન દોરીએ છીએ ભાઈ તમે જોઈ લ્યો, પ્રયોજન સિદ્ધિને જોઈ લ્યો અને ચેક કરો તમારા પરિણામને કે તમે ક્યાં આગળ છો. કેમ કે એમાં બધા સ્ટેજ લીધા છે, તમે કયા સ્ટેજમાં છો ને ક્યાં ક્યાં એ સ્ટેજની કોઈ ભૂલ નથી થતી ને એ જોઈ લ્યો. ચેક કરવા માટે ચાર્ટ આખો આપેલો છે, તપાસી લ્યો તમે. ચાર્ટમાં તો ક્રોસ ચેકિંગ થાય ને ઉપરથી ને આડેથી ને ઉપરથી બે જગ્યાએથી, વર્ટિકલી ને હોરિઝોન્ટલી બંને રીતે ચેક થાય કે ન થાય એવું છે એની અંદર. એ એક પણ જોવાનું છે કે ગાડી બહુ સીધી પાથરી પાટીએ ચાલતી હોય તો વાર નથી લાગતી કામ થવામાં, અને વાર લાગે છે ત્યારે થોડો વિચાર માગે છે ને ત્યારે ચેકિંગ રીચેકિંગ નો અવસર આવે છે, એ પ્રસંગ આવે છે. લાઈને ચડ્યા પછી પણ, લાઈને ન ચડે ત્યાં સુધી તો લાઈને ચડવામાં જ પરસેવો ઉતરવાનો, પરિશ્રમ થવાનો. એટલે પરિભ્રમણની ચિંતનામાં ન આવતો હોય છે તો એમ વિચારવાનું છે કે આડોઅવળું ઘણું પીડ્યું છે જી, સાફસફી બહુ માગે છે, એટલી ગંભીરતામાં આવવું જોઈએ. કેમ કે ત્યાં સુધી સંસાર વાલો છે, ખૂણે ખાચરે પણ સંસાર વાલો છે, એ વેદનામાં ચિંતનામાં નહીં આવવા દે. સંસાર વાલો છે એ સંસારમાં પરિભ્રમણ કરાવશે, ઉપર ઉપરની સમજણ ફેલ જવાની. આમ કોઈ સીધું પૂછે તો ના પડે, પરિભ્રમણ કરવું છે તો કે ના ના, સંસાર વાલો કરવો છે તો કે ના ના. તો પછી આમ કેમ, સીધી વાત છે તો પછી આમ કેમ. એટલે એને પોતાને ખોદી ખોદીને કાઢવું રહ્યું. કે ક્યાં ગડબડ છે ખોદવું પડે. પૂર્ણતાના લક્ષ વાળાને સ્વભાવની ખોજ શરૂ થઈ જાય છે અને નિષ્પક્ષપણે પોતાનું અવલોકન, દોષનું અવલોકન ચાલુ થઈ જાય છે. સ્વભાવની ખોટ તો બહુ સૂક્ષ્મ સ્વભાવ છે એટલે બહુ ઊંડો ઉતરવા માંગે છે. ઓલા તો થોડું છે, બધા પકડાવાના જ છે, એટલે પછી ક્યાંય ભૂલ થવાનો અવકાશ નથી. Thank you.